તારીખ 11/8/1992 શ્રી સમયસર ગાથા 181-183 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું સોનગઢમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 56
સમયસર પરમાવ સંવર્ધિકાર ગાથા 181-183 સમરોધિકારની શરૂઆતમાં ભગવાન કુંકુંડાચાર્ય સકલ કર્મનો સંવર કરવાનો ઉત્કૃષ્ટ ઉપાય જે ભેદ વિજ્ઞાન તેની પ્રશંસા કરે છે. સકલ કર્મનો સંવર ભેદ વિજ્ઞાનથી થાય છે. સકલ કર્મોમાં આખે કર્મ આવી ગયા અને આઠ કર્મમાં સૌથી વધુમાં વધુ દર્શનનો જે છે એ જીવને અનંત પરિભ્રમણનું કારણ છે. એના સંવર્ગનો ઉપાય એટલે એને આવતો અટકાવવાનો ઉપાય, બંધાય તો પછી પણ આવતો જ અટકાવવાનો ઉપાય. સંવર એટલે આવતો અટકાવવો, એનું નામ સંવર. એનો કરમ ઉપાય એકમાત્ર ઉપાય, કરમ ઉપાય એકમાત્ર ઉપાય, સચોટ ઉપાય શું એકદમ જે ભેદ વિજ્ઞાન તેની પ્રશંસા કરે છે. આ અમૃતચંદ્રાચાર્યદેવે ગાથા શરૂ કરતા પહેલા આ વાતની ઘોષણા કરી કે ભેદ વિજ્ઞાન છે એ જ ઉત્કૃષ્ટ ઉપાય છે. કર્મના સંવરનો તો એ પરબ્રહ્મની અપેક્ષાએ, નિમિત્તની અપેક્ષાએ અને ઉપાદાનની અપેક્ષાએ શુદ્ધિથી અસ્થિથી લ્યો તો શુદ્ધિનો ઉપાય, નાસ્તિથી લ્યો તો અશુદ્ધિને રોકવાનો ઉપાય એક ભેદ વિજ્ઞાન છે. એ સિદ્ધાંતિક વાત થઈ ગઈ. એટલે ત્રણે કાળે આત્મશુદ્ધિનો એકમાત્ર ઉપાય ભેદ જ્ઞાન છે. આ પ્રકારે સિદ્ધાંત થઈ ગયો કે આત્મશુદ્ધિનો ઉપાય શું કે ભેદ વિજ્ઞાન. એના બધું બાદ આવી ગયું નાસ્તિ સુધી હતો. ઉદા ભક્તિ તો ઠીક છે પણ શાસ્ત્ર માંચન, સ્વરૂપ ચિંતન, સ્વરૂપ મનન, સ્વરૂપનું ઘોલન, એ તમામ વિકલ્પો, એ બધા વિકલ્પો એ સંવરનો ઉપાય નથી. એ ભેદ વિજ્ઞાન જ સ્વરૂપનો ઉપાય છે અને એ ભેદ વિજ્ઞાનનું સ્વરૂપ અહીંયા કહેશે કે ભેદ વિજ્ઞાન એટલે શું. આ ભેદ વિજ્ઞાનનો વિષય સમયસારની અંદર તો સ્વયં છે, આખો સમયસાર ભેદ વિજ્ઞાનથી જ ભરેલો છે એમ કહીએ તો ચાલે. તમામ અધિકારમાં કોઈ અધિકાર એવો નથી કે જેનો ભેદ વિજ્ઞાનનો વિષય આચાર્ય મહારાજે લીધો નથી. તેમ છતાં એ ભેદ વિજ્ઞાનના પ્રયોગમાં નહીં જવાને લીધે આપણો સમાજ જે સમયસર મુખ્યપણે આપણે સ્વાધ્યાય કરીએ છીએ, સમયસરનો સ્વાધ્યાય આપણો સમાજ મુખ્યપણે કરે છે. વિલંબર સંપ્રદાયમાં પણ એટલું સમયસરનું નાંચર નથી જેટલું આપણા સંપ્રદાયમાં છે, આપણા ગુરુદેવના અનુયાયીઓમાં છે. છતાં ભેદ વિજ્ઞાનનો વિષય વિકલ્પની મર્યાદામાં સમજાયો છે કે લેવાયો છે, આથી આગળ નથી. જયારે એક એક જગ્યાએ પ્રયોગની વાત ચાલી છે, અહીંયા તો ચોખ્ખી પ્રયોગની વાત છે 181-183, કેમ કે અહીંયા તો વિષય એજન્ડા ઉપર છે. પણ નહીતર વિકલ્પ સુધીની એ વાત રહી ગઈ અને વિકલ્પની એ વાત રહી ગઈ હોવાથી એનું ફળ જે સુંદર છે એ આવતું નથી. કેમ કે વિકલ્પ ભેદ વિજ્ઞાનનો વિકલ્પ વિચાર તે ભેદ વિજ્ઞાન નથી, માટે એટલે એનું ફળ પણ નથી આવતું. વેદ વિજ્ઞાન ની વાત વિકલ્પમાં કેમ રહી ગઈ, આ થોડું વિચારવા જેવો વિષય છે. નહીતર જેને સમજવા મળે કે આ વેદ વિજ્ઞાન પ્રયોગાત્મક રીતે કરવા જેવું છે એમ સમજવા મળે તો પણ કેમ એ વેદ વિજ્ઞાનનો વિષય વિકલ્પમાં જ રહી ગયો, પ્રયોગાત્મક કરવા જેવો છે એમ લાગવા છતાં કેમ રહી ગયો, આ પણ એક વિચારવા જેવો વિષય છે. કે વેદ વિજ્ઞાનનો પ્રયોગ થતો નથી, કરાતો નથી, ચાલતો નથી, એટલે પછી શું કરે, તેનો વિચાર કરે માણસ. પ્રયોગ નું ચાલતો હોય તો છે તો વિચાર તો કરે, બસ એ ચાલતો નથી એનું કારણ છે. અને એનું જે મૂળ તપાસવામાં આવે કે કેમ ચાલતો નથી, તો જેટલું આત્મકાર્ય કરવાનું ભાવનામાં બળ હોવું જોઈએ એનો અભાવ છે. સ્વરૂપ પ્રાપ્તિની ભાવના જેટલી બળવત્તર હોય, અથવા 17-18 ગાથામાં લઈએ, એમના આચાર્ય મહારાજની અપેક્ષાથી લઈએ, તો મોક્ષાર્થી જે જ્ઞાન કરે છે ત્યાં તો, એટલે જેણે પૂર્ણ સિદ્ધિનું ધ્યેય બાંધ્યું છે એ વેદજ્ઞાનના તબક્કામાં પ્રવેશશે, વેદજ્ઞાનના પ્રયોગ એને શરૂ થશે. જે મોક્ષાર્થી નથી થયો અને જેણે મોક્ષનું ધ્યેય બાંધ્યું નથી એ વેદજ્ઞાનનો પ્રયોગ કરવા યોગ્ય છે એમ સમજવા છતાં કરી નહીં શકે. 17-18 ગાથામાં એ વાત મોક્ષાર્થી લીધી છે. એટલે આ એક વર્તમાન પરિસ્થિતિ ઉપર વિચારવા એવું સ્પષ્ટીકરણ છે કે જો જીવ મોક્ષાર્થી થાય તો સહજપણે એને વેદજ્ઞાનનો પ્રયોગ ચાલે. વેદજ્ઞાનનો પ્રયોગ ચાલે તો એના ફળમાં સંવર થાય, અથવા પદ્ધતિસર લઈએ તો સ્વરૂપ નિશ્ચય છે એને સ્વાનુભવ થાય, ઓળખાણ છે એને અનુભવ થાય. બસ જીવ અધિકારમાં વેદજ્ઞાનની શરૂઆત 17-18 ગાથામાં કરી છે. જે સર્વ અનુભવમાં આવતા સર્વ પ્રકારના ભાવોમાં વેદજ્ઞાનની પ્રવીણતા છે, આ અનુભૂતિ છે, તે જ હું છું એવું વેદજ્ઞાન કરે તો આત્મજ્ઞાનની ઉત્પત્તિ થાય. ત્યાં એમ લીધું આત્મજ્ઞાનની ઉત્પત્તિ થાય તો આત્મશ્રદ્ધાને તે સમ્યક દર્શન થાય. 17-18 ગાથા એમ કે છે મોક્ષાર્થી નથી થયો, ચોખ્ખી વાત આ છે, મેળવણી કરી લીધી હતી, મેળવણી કરે તો તરત ખબર પડે.
અવિગ્રીદમ નાણું જૈયા કર્મ ઉપયોગ ઉપયોગમાં છે. હવે ત્રણ ગાથા જે લીધી છે એના ઉપર થોડો દ્રષ્ટિપાત કરીએ તો પહેલી ગાથામાં જ્ઞાન અને ક્રોધા દેવી ગા એની પહેલી ગાથા લીધી. વિજ્ઞાન કરવા માટે શું લીધું? પહેલી ગાથામાં ક્રોધ અને જ્ઞાન ઉઠશે. ક્રોધ એટલા માટે લીધો કે સ્થૂળ છે, બીજો વિભાવ એને કોઈ જીવને સમજાય કે ન સમજાય પણ ક્રોધ તો ગમે તેને પકડાય, અથવા આત્માની અરુચિને પણ ક્રોધ કહેવામાં આવે છે. સૂક્ષ્મતાથી લઈએ એટલે પહેલી ગાથામાં ભાવોનું ભેદ જ્ઞાન લીધું છે, બીજી ગાથામાં અષ્ટવિધ કર્મો આઠ કર્મો અને નો કર્મની વાત લીધી છે. એટલે શુદ્ધ ગ્રંથિ ભેદ જ્ઞાન કરાયું છે. વેદજ્ઞાનના પહેલે તબક્કે ભાવનું ભેદ જ્ઞાન લીધું છે, બીજા તબક્કે દ્રવ્યનું ભેદ જ્ઞાન લીધું છે. પ્રયોગ છે ને એટલા માટે શરૂઆત કેવી રીતે કરવી એ પ્રયોગની દ્રષ્ટિએ વાત લીધી છે. એટલે આના ભાવ ક્રોધાદેવી છે એ કર્મ નથી પણ ભાવ છે એમ નક્કી થાય છે, કેમ કે કર્મની ગાથા નીચે આવે છે. ક્રોધાદેવી કર્મની પ્રકૃતિની વાત નથી એટલા માટે સિદ્ધ થાય છે કે આઠ આઠ કર્મની વાત તો નીચે લે છે બીજી ગાથામાં, પહેલી ગાથામાં ભાવની વાત છે એમ નક્કી થઈ. સુપ્રકર્તા આચાર્યની ગાથા છે. આટલું બધું ઉદ્યોગ એવું ચોખ્ખું તો છે, પછી એનો વિવાદ કેવી રીતે ચાલે? બહુ સ્પષ્ટ છે. ક્રમ પણ એ સૂચવે છે આ ગાથામાં પહેલા ભાવરૂપ ભેદ જ્ઞાન છે, પછી દ્રવરૂપ ભેદ જ્ઞાન છે. એ પણ ક્રમ સૂચક છે કે કોઈ પણ મુમુક્ષુ જીવે જેને આત્મશુદ્ધિ કરવી છે એને ક્રોધ અથવા રાગ અને જ્ઞાનનું ભેદ જ્ઞાન કરવું, ત્યાંથી શરૂઆત કરવી. કર્મના કર્મ છે એ તો જીવને સદમસ્ત જીવને જ્ઞાનમાં જણાતા નથી, કેમ કે ઇન્દ્રિય જ્ઞાન ગોચર વિષય નથી સૂક્ષ્મ હોવાથી. નો કર્મ જે શરીર આદિ છે તે ઇન્દ્રિય જ્ઞાન ગોચર છે, કર્મફળ છે. પણ શરૂઆત ક્યાંથી કરવી? તો ભાવથી ભેદ જ્ઞાનની શરૂઆત કરવી, એ પણ આની અંદર સૂચના મળે છે. વિચારી શકીએ કે કોઈ પણ આચાર્ય હોય કે જ્ઞાની હોય વાત પોતાના અનુભવની કરે છે. શાસ્ત્ર લખે છે એટલે શું? પોતાના અનુભવની વાતો લખે છે અને એનું નામ શાસ્ત્ર છે. શાસ્ત્ર આત્માથી નીકળ્યા છે, આત્માના અનુભવમાંથી નીકળ્યા છે. એટલે એમણે જે રીતે શરૂઆત કરી છે એ રીતે પોતાના અનુભવની વાત કરે છે તો એમના જે શિષ્ય છે એમના ચરણના ઉપાસક છે, વચનને પણ ચરણ કહે છે, એમના ચરણના જે ઉપાસક છે એને એમના એમને અનુસરવું એનો ધર્મ છે. ગુરુ તો પરમાત્મા છે, સીધી વાત શું છે? ગુરુ તો પરમાત્મા છે. પરમાત્મા અને ગુરુમાં કાંઈ ફેર નથી. ફેર માને એને માર્ગની પ્રાપ્તિ વિકટ છે, એને માર્ગની પ્રાપ્તિ વિકટ છે. અને જે ગુરુને પરમાત્મા માને તો એને માર્ગની પ્રાપ્તિ નિકટ છે. આટલો ઉત્સર્ગ બદલાય છે ખાલી. ઉત્સર્ગ બદલાય છે, બીજું કઈ નથી. કેમ ગુરુ પરમાત્મા છે સદમસ્થ છે ને એમ કેમ કહો છો? તો જે પરમાત્મામાં નિમિત્તત્વ છે બીજાને તારવાનું, એવું શ્રી ગુરુ માટે માટે કહ્યું છે. નિમિત્ત બંને માં એક જાતિનું હોવાથી, એક સરખું હોવાથી, બંને માં નિમિત્તે સંસારી જીવો તરતા હોવાથી, ડૂબતા બચતા હોવાથી, એને એ એ અપેક્ષા એને સંકોચમાં લઈએ છે. પરમાત્મા લાવવા ક્યાંથી વાળી કરીએ? શ્રી ગુરુ તો મળી રહીએ, પણ પરમાત્મા ક્યાંથી લાવવા? એમાં આ કાળમાં તો વિચ્છેદ ગયો છે, કેવું જ્ઞાન વિચ્છેદ ગયો છે, આ કાળમાં વિચ્છેદ ગયો છે. અને એના સમકક્ષે જો ગુરુ મળતા હોય તો એના જેવું ઋણું શું છે? પરમાત્માના સમકક્ષ જો ગુરુ મળતા હોય તો એના જેવું શું ઋણું છે? એના જેવી આનંદ ની વાત, ખુશી થવા જેવી વાત બીજી કઈ હોય શકે? એટલી બુદ્ધિ તો અન્યમતિમાં છે, જૈન મતિ ને તો એનાથી વિશેષ બુદ્ધિ હોવી જોઈએ. શું એટલી બુદ્ધિ તો અન્યમતિ ને છે? આ શીખ છે ને, શીખ લોકો, એ લોકોને તો ગુરુ એટલે ખલાસ. એ લોકો તો ભાગ્યે જ પરમાત્મા ને યાદ કરે છે, વાહે ગુરુ વાહે ગુરુ વાહે ગુરુ, ભાગ્ય જ ભગવાન નું નામ લેતા હશે. એટલું બધું એ લોકોનું ગુરુ ને ગ્રંથ નું, એટલું ગ્રંથ વાળે સામર ગાળે. ભક્તિ જે કઈ ક્રિયા કરે ગ્રંથ સાહેબ ની ઉપસ્થિતિ, એટલું બધું કહે. ધીરે ધીરે માં એ બધો મહિમા કર્યો છે. જીનેશ્વર એ પણ એ જ રીતે આજ્ઞા કરે છે, જીનાજ્ઞા છે. બીજી રીતે કહીએ તો એ જીનાજ્ઞા છે. ખરેખર જીનેશ્વર એ પણ દીધી ધનીમાં એ વાતો કરી છે. એટલે શ્રી ગુરુ નો અનુભવ પ્રગટ અને પ્રસિદ્ધ હોવાથી મુમુક્ષુ જીવે બીજો વિકલ્પ કરવા જેવો નથી રહેતો. બીજો વિકલ્પ નો અવકાશ નથી એમ લેવું, કોઈ બીજા વિકલ્પ નો અવકાશ નથી ત્યાં. ગાથા ઉપયોગ ઉપયોગમાં છે, ક્રોધાદિક કોઈ ઉપયોગ, ક્રોધાદિકમાં કોઈ ઉપયોગ નથી. હવે સમજવાની દ્રષ્ટિએ તો બહુ વિષય કઠિન નથી. ઉપયોગ જ્ઞાનનો વ્યાપાર છે, જ્ઞાનનો પર્યાય છે. તો ઉપયોગ કહો કે જ્ઞાન કહો, જ્ઞાન જ્ઞાનમાં છે. એમાં શું શું નહીં સમજે, નહીં સમજાવવા જેવી, નહીં સમજવા ન સમજણમાં આવે એવી કઈ વાત છે? જ્ઞાનમાં જ્ઞાન રહેલું છે, જ્ઞાન પોતામાં રહેલું છે, એમાં ન સમજમાં આવે એવી કઈ વાત છે? પણ અહીંયા એટલું પર્યાપ્ત નથી. જ્ઞાન એટલે હું ને હું મારામાં છું એવું જે પરિણમન, જ્ઞાનમાં જ્ઞાન છે એવું જે પરિણમન, એ પરિણમનનું અવલોકન ને અનુભવ થાય ત્યારે એ સમજણ પર્યાપ્ત થાય છે. નહીં તો એ સમજણ અધરીએ છે, સમજણ અધરીએ છે. એ તો સૌને અહીંયા ખબર છે, ગુરુદેવની કૃપાથી એ વાત કઈ સમજવામાં તકલીફ નથી આવી રહી કે જ્ઞાનમાં ક્રોધ નથી અને ક્રોધમાં જ્ઞાન નથી. સમજણની દ્રષ્ટિએ એ વાત કઠિન નથી પડતી, પણ એવું પરિણમન નથી. તો સમજણ અને પરિણમન વચ્ચે કેમ અંતર છે એની તપાસ કાને, અને એ અંતર તોડવાનો પ્રયત્ન કાને? આ જગ્યાએ મુમુક્ષુએ એપ્રોચ કરવાની જરૂર છે. સમજાય તો પહેલી વાત છે કે ઉપયોગ ઉપયોગમાં છે, ક્રોધાદિકમાં કોઈ ઉપયોગ નથી. હવે ક્રોધ ક્રોધમાં છે, ઉપયોગમાં નિશ્ચયથી ખરેખર ક્રોધ નથી. બે જુદા જુદા સ્વભાવવાળા ભાવો છે, જીવના ભાવ, જીવના પરિણામ કહો કે જીવના ભાવ કહો, તો બંને જુદા જુદા સ્વભાવ વાળા છે. અને જુદા જુદા સ્વભાવ વાળા છે એ સમજી શકાય એવી વાત છે. અને જો જુદા જુદા સ્વભાવ વાળા હોય તો બે એકબીજામાં સમાવેશ પામે નહીં, અથવા એકબીજામાં ભળી શકે નહીં, તેલને પાણી જેમ ભળી શકતા નથી. એમાં બે જીવના ભાવ છે એમ તેલ ને પાણી બે પ્રવાહી છે, પણ પાણીમાં તેલ ભળે નહીં, તેલમાં પાણી ભળે નહીં. એટલે એ વાત અપેક્ષિત છે અહિયાં કે પોતાના ઉપયોગમાં ક્રોધ નથી એવો ઉપયોગનો અનુભવ લેવો. કરવાનો નથી પ્રશ્ન, શું ઉપયોગમાં ક્રોધ ભળી ગયો જ નથી એમ આચાર્ય મહારાજનું ફરમાન છે કે તારા ઉપયોગમાં ક્રોધ નથી, ક્રોધમાં તારો ઉપયોગ નથી, પણ તારો અનુભવ જુઠ્ઠો છે. તને એમ થાય છે કે ક્રોધ મારામાં થાય છે, એટલે કે જ્ઞાનમાં ઉપયોગમાં થાય છે. મારામાં એટલે જ્ઞાનમાં, અથવા ક્રોધ ને તે મારો કર્યો છે જ્ઞાન ને ચૂકીને બીજી રીતે લઈએ તો. અનુભવ મીઠા અનુભવ કહો, એટલા માટે જૂઠો અનુભવ કહો કે મીઠા અનુભવ કહો. વાસ્તવિક પરિસ્થિતિ જ્ઞાન માં જ્ઞાન જ છે, ઉપયોગમાં ઉપયોગ છે, ક્રોધ ક્રોધમાં જ છે. તું જેમ છે અનુભવ કર, આથી વધારે કઈ વિશેષ વાત નથી. અને જૂઠા અનુભવ ને છોડ, તને અત્યાર સુધી ખબર નહોતી ત્યાં સુધી તું એમ કહી શકે કે મારો શું ગુનો મને ખબર નથી. એ તો ખબર નથી, ખબર નથી કરી એ પણ એક અપેક્ષા, એ ગુનો છે તો પણ એ ક્ષમ્ય છે. પણ જેને ખબર પડી એનું શું? ખબર પડી એ જો કાર્ય નથી કરતો તો વધારે અપરાધી, પોલીસ ચોરી કરે એ વધારે અપરાધી છે, પોતે ચોરી કરે તો વધારે અપરાધી, અને જજ ચોરી કરે તો એથી વધારે અપરાધી છે. આ સીધી સાદી વાત છે. આપણી જવાબદારી વધારે જગતના જીવો કરતા આપણી જવાબદારી વધે છે કે જ્યારે આપણને એ ગુરુ કૃપાથી જાણવા મળ્યું કે ઉપયોગ ઉપયોગમાં છે, ક્રોધ ક્રોધમાં છે, અને તેમ છતાં આપણો મીઠા અનુભવ આપણે એમને જે ચાલુ રાખીએ, મને ક્રોધ થયો એવો, તો ગુરુના ઉપદેશની સરાસર ઉપેક્ષા કરી કે ન કરી? કોઈ જો આપણે ઉપેક્ષા કરે ને તો આપણે કિસાન નથી થતો. રોજનો અનુભવ છે, ધર્મ આપણે મુખ્ય માણસ હોઈએ છીએ, અને પછી આપણી ઉપેક્ષા શરૂ થાય છે દીકરાની વય આવે ત્યાંથી શરૂઆત થાય, પછી દીકરો નથી આવે તો ત્યાંથી પછી શરૂઆત થાય, શું થાય? અને ગુરુની ઉપેક્ષા કરીએ તો એવી વાત છે, શ્રી ગુરુની ઉપેક્ષા થાય છે. વિષય કેટલો ગંભીર થાય છે આ સ્થળે, વિષય કેટલો ગંભીર થાય છે કે શ્રી ગુરુનો ઉપદેશ મળવા છતાં જીવ એની ઉપેક્ષા કરી જાય તો જાણે કે અજાણે ફરીને શ્રી ગુરુને એ બહુ લાંબા અતિ દીર્ઘકાળ સુધી ન મળવાની પરિસ્થિતિ કુદરત સર્જે છે. તો કુદરતી વ્યવસ્થા છે, એ શિક્ષા કોઈ નથી. દેશ થી કોઈ એવી શિક્ષા કરે છે એવું નથી, એ કુદરતી વ્યવસ્થા છે, એ કુદરતના કારણે ચીજ છે. અમે વિજ્ઞાનની ક્યારેક ક્યારેક ચર્ચા કરતા આપસમાં, તો એવી રીતે કરીએ કે જયારે ગુરુ એ ઉપદેશ આપે છે ત્યારે ઉપદેશ સાંભળવાનો રાગ ને જ્ઞાન વચ્ચે ભેદ જ્ઞાન એ વખતે ચાલુ થવો જોઈએ, ત્યારે પછી નહીં, કાલ નહીં. હા, હું પેલા સાંભળેલું ને પછી ઘરે જઈને ભેદ જ્ઞાન કરીશ એમને. આવી ચર્ચા મેં કરતા ભેદ જ્ઞાન કેટલી ઝડપથી શરૂ કરવું જોઈએ, કેમ કે સમયસર આખો ભેદ જ્ઞાનથી ભરેલો છે. ગુરુદેવ પ્રાય મુખ્યપણે 17-18 વાર સમયસર આવી છે, સમયસાર સાંભળવાનો પ્રશ્ન બહુ દિનો આપણને. ક્યારથી ભેદજ્ઞાન કરવું? તો જ્યારે સાંભળવા બેઠા હોય ને ત્યારથી એ પ્રયોગ ચાલુ થવો જોઈએ. મારો આ સાંભળવાનો રાગને અત્યારે મારું જ્ઞાન એ બે જુદા છે, એવું અંદરમાં કઈ પ્રયત્ન રૂપ ચાલે છે. અનુભવ ન થતો હોય તો એ તો હજી પ્રયત્ન સાધ્ય હોવાથી અનુભવ તો પ્રયત્ન સિદ્ધ થશે જયારે સજાશે થશે, પણ પ્રયત્ન ચાલુ કર્યો કે પ્રયત્ન ચાલુ કર્યો જ નથી. અને સાંભળવાના રાગમાં એકાકાર થયો તો અત્યારે વિરુદ્ધતા શરૂ કરીશ. ભેદ જ્ઞાન ના ઉપદેશ સાંભળતી વખતે જ ભેદ જ્ઞાન ઉપદેશ ની અપેક્ષા શરૂ કરીશ. આમ આવી પરિસ્થિતિ થાય. એટલે વાત સીધી સાદી સમજાવી હોવા છતાં પણ આત્મહિતની ભાવનાનો અભાવ કહો, દરકારનો અભાવ કહો, મોક્ષાર્થીપણાનો અભાવ કહો, એ જીવને કોઈ પણ બાહ્ય ક્રિયાના રાગમાં રોકી નાખે છે. જીવને કોઈ પણ બાહ્ય ક્રિયાના રાગમાં રોકી છે. પછી ઉપદેશ સાંભળવાનો રાગ હોય, ગ્રંથ વાંચવાનો રાગ હોય, કે પૂજા ભક્તિનો રાગ હોય, ગમે તે રાગ હોય, અર્થ તો અઘરો નથી. ગાથાના અર્થ કોઈ એવા આગ્રહ નથી, એ કોઈ ક્લિષ્ટ નથી વિષય. કે જ્ઞાનના જ્ઞાન છે એમાં શું નહીં સમજવા સમજવા જેવું છે, અને જ્ઞાનના જ્ઞાન છે તો ક્રોધ નથી એમાં ન સમજાવવું શું છે? ક્રોધ જ્ઞાન સ્વરૂપે નથી, ક્રોધ ક્રોધ સ્વરૂપે છે, એ વાત તો બહુ સીધી સાદી છે સમજવા માટે. અને ક્ષોભસમમાં સીધી સાદી સમજાય છે એટલે ક્ષોભસમની શક્તિ છે, પણ જે બહિર્લક્ષી ક્ષોભસમમાં સમજાય છે એ કેવો બહિર્લક્ષી ક્ષોભસમ રહે તો એ માત્ર ધારણાનો વિષય રહેશે. એ જ ક્ષોભસમને અંતર્લક્ષી કરવો જોઈએ, કેમ કે જ્ઞાન અને રાગ તો અંદરનું પરિણમન છે, આત્માનું પરિણમન છે, અને લક્ષ્ય એના ઉપર લઈ જવું જોઈએ કે અહીંયા શું થાય છે, મારા પરિણમનમાં શું ચાલે છે. ન અનુભવે તો કઈ નહીં, પણ કે છે અને તપાસું તો કરો, કેમ કે નથી કરતો એ બહારની અપેક્ષા કરતેથી નથી કરતો અને અહીંથી ઉપેક્ષિત થાય છે. પણ આ કાર્યનું ફળ પણ બહુ મોટું છે. જો ભેદ વિજ્ઞાન કરે અને સંવર થાય તો એનું ફળ નિર્વાણ પર છે, બહુ મોટું ફળ છે. એટલે એટલી અપેક્ષા આવે તો કે કાર્ય કાર્ય શરૂ કરે, પણ એ તો મોક્ષાર્થી થયો હોય તો અપેક્ષા વર્તી ઉત્પન્ન થાય. નહીં તો ઉપેક્ષા કેટલા પ્રમાણમાં ને કેટલી સજ્જડ વર્તે છે એનું માપ નથી પોતાને, કે હું જે આ ઉદ્દેશની પ્રયોગ નહીં કરીને ઉપેક્ષા કરું છું અને સાંભળીને સંતોષ માનું છું કે નાના ઉપદેશ તો સાંભળ્યું છું શ્રી ગુરુનો, તો તે ધોખા મારી જાય છે. તો તે ધોખા મારી જાય છે. જે વેદ જ્ઞાન જ્ઞાનીઓનું જીવન છે, મોક્ષ માર્ગી ધર્માત્માઓનું વેદ જ્ઞાન તો જીવન છે, નિરંતર નું પરિણમન હોવાથી એ જીવન છે. એને તું કેટલા કાળ સુધી અજમાયશ કરશે? એ જીવનની પ્રાપ્તિ માટે એના પ્રયોગનો પ્રકાર કેટલો કાળ સુધી ચાલે છે? 24 કલાકમાં જે સતત ચાલવું જોઈએ એના બદલે ચાલે જ નહીં કે અતિ અલ્પકાળે ચાલે, અતિ અલ્પકાળ ચાલે તો એ કેટલું છે પૂરું થાય? જો કે એક સારું છે કે શરૂ થાય તો ઘણું સારું ચાલે, લગભગ તો શરૂ થતું જ નથી. આપણા મોક્ષની વર્તમાન પરિસ્થિતિ જોતા પ્રયોગ તો શરૂ થતો જ નથી, વિકલ્પ અવશ્ય ચાલે છે પણ વિકલ્પ છે તો કઈ સંતોષ લેવા સિવાય બીજું કઈ પોતે કરતો નથી, ખોખામાં રહેવા સિવાય. ચાલે તો બહુ સારું ચાલે, વૃદ્ધિગત થતું જાય, બહુ સારું વૃદ્ધિગત થઈ અને અનુભવ થઈને નિરંતરની પરિસ્થિતિમાં આવી જાય, એવો એક રસિક વિષય છે જેમાં રસ પડે તમને. માણસ કહે છે ને કે જેમાં રસ પડે એ કામને લંબાવે માણસ, આ રસ પડે એવો વિષય છે. પણ એક વાર શરૂ થવાની જરૂર છે. કોઈ પણ નવું કામ પાટે ચડાવવામાં વાર લાગે કે મુસીબત થાય એ બહુ સ્વાભાવિક વાત છે. પહેલો એકડો ઘૂંટતા 300 વખત કે 500 વખત 1000 વખત ઘૂંટવો પીડ્યો હશે જે તદ્દન સહેલો છે. એમ કોઈ કામમાં શરૂઆતથી કાંઈ હારી જવાની જરૂર નથી, નાસીપાસ થવાની જરૂર નથી, પણ કરવું જ છે અને કર્યા વિના રહેવું નથી એવી દ્રઢ મોક્ષેચ્છાથી આગળ ચાલવું જોઈએ. દ્રઢ મોક્ષેચ્છાથી બીજી ગાથામાં જે ગાથાર્થ છે એમાં કર્મ અને નોકર્મની વાત લીધી છે કે 8 પ્રકારના કર્મ છે, તેમજ નોકર્મ જે છે એ તો અનેક પ્રકારના છે, અસંખ્ય પ્રકારના નોકર્મ છે, સંયોગ રૂપે છે, શરીરથી માંડીને બીજા સંયોગો કર્મના ફળ, તેનો ઉપયોગ નથી. એ તો પ્રત્યક્ષ પરમાણુની પર્યાય હોવાથી એ જળ છે અને એમાં તો કોઈ જ્ઞાનનો સદભાવ હોવાનો પ્રશ્ન નથી. પણ એ પણ અનુભવ કરવા જેવો વિષય છે, એ તો થયો શબ્દાર્થ અને શબ્દાર્થ તો એવો અઘરો નથી. પણ ભલે કર્મ નથી દેખાતા પણ કર્મના ઉદયરૂપ નો કર્મ છે એની સાથે તો કર્મના ઉદયને નિમિત્ત નૈમિત સંબંધ છે. કર્મને તો જે એવી રીતે લક્ષમાં લે છે દેખાતા નથી તો પણ કે મારો ભાગ્યોદય સારો હોય તો સારો, એ તો શિષ્ટ ભાષાથી, પણ ચાલતા વિચારના પરિણામમાં એમ હોય કે ભવિષ્યમાં આપણને કોઈ કર્મનો ઉદય, પાપનો ઉદય, નબળો કર્મનો ઉદય, દુઃખ પડે એવો ઉદય ન આવે તો સારું, ને આપણે ભવિષ્યમાં પણ ઉદયની દ્રષ્ટિએ પણ સુખી હોય તો સારું, પછી આ ભાવમાં બીજા ભાવમાં ગમે ત્યાં આ કર્મની અપેક્ષા છે. અને વર્તમાનમાં જે ઉદય છે એની અંદર અનુકૂળતાઓની અપેક્ષા અને પ્રતિકૂળતાઓની પ્રત્યેનો દ્વેષ અથવા અણગમો, અનુકૂળતામાં ગમો અને પ્રતિકૂળતાનો અણગમો. અહીંયા વંદી ચણાય છે એમાં તકલીફ થાય તો અણગમો થાય ને, હે અત્યારે ચાલતો ઉદય લઈએ આપણે, હે એ વખતે આ ગાથા હાથમાં આવવી જોઈએ. નહીં તો ગાથાનો અર્થ બહુ સાદો છે, સીધો સાદો છે, તો બરાબર છે. જળ નો કર્મોમાં ઉપયોગ નથી, જ્ઞાન નથી અને જ્ઞાનના કર્મ નથી. કર્મ નો કર્મ નથી, પરમાણુ નથી, પરમાણુ નહીં પર્યાય છે, ત્યાં તો પરમાણુ નહીં પર્યાય છે. એ સારી વાત છે, ઠીક કહી દે, મંદિરનો વાંધો નથી, પણ ધર્માત્માનું શ્રી ગુરુનું બહુમાન કરવામાં વિક્ષેપ પડે છે. એ તો રાગની સામે દ્વેષ થયા વિના રાગ છે ને, એવો મહિમાનો રાગ છે, એટલો દેશ આવ્યા વિના રે ને, એ તો સ્વાભાવિક વાત છે. પણ વિજ્ઞાન તો એવી વસ્તુ પણ કરવું છે, રાગ થાય ત્યારે પણ, અણગમો થાય ત્યારે પણ, અને બહારની જે પરિસ્થિતિ ઉભી થતી હોય ત્યારે પણ સાવધાન તો થયું છે કે નહીં? રાગથી નુકસાન, દ્વેષથી નુકસાન, અને પરગ્રહના આશ્રયથી નુકસાન, નોકર્મના આશ્રયથી નુકસાન, સાવધાન તો બધી વખત રહેવું જોઈએ ને. ઈચ્છા ભલે ભક્તિ નો જોર આવતું હોય તો આવવા દેવું, એનો કઈ વાંધો નથી. પણ જ્ઞાન તો જ્ઞાન જેવું જ કામ કરશે ને, ભક્તિ નો રાગ અને જ્ઞાન એક સરખું તો કામ ન કરે. હે, એ વખતે પણ જો જ્ઞાનીઓને ઘણી વાર બહુ ભક્તિ આવે, દેવગુરુ શાસ્ત્રને બહુ ભક્તિ આવે, અને મુમુક્ષુ અજ્ઞાની જે હોય, ઓગસંગના વાળા હોય જો ને આપણે, એને પણ બહુ ભક્તિ આવે. તો ફેર શું ડર છે? હે, જ્ઞાની એ વખતે પણ મોકળાશ રાખે છે, રાગ ભિન્ન અને હું જ્ઞાનમય, એક રાગ જોર કરે છે એનો જ્ઞાતા છું, જે રાગ અત્યારે જોર કરી રહ્યો છું એનો પણ હું જ્ઞાતા છું, જોર કરતો જણાય છે, હું જોર કરું છું એમ નથી જણાતો. અને એ લોકો છે કે હું ભક્તિ કરું છું, હું બહુ જોરથી ભક્તિ કરું છું, હું તન્મય થઈને ભક્તિ કરું છું, રસમાં ફેર પડે છે, ભીન પડે એટલે રસમાં ફેર પડી જાય, અને રસમાં ફેર પડે એટલે ક્વોલિટીનો ફેર પડે છે, રાગને ને રાગની ક્વોલિટીનો ફેર પડે છે, પછી ક્વોન્ટિટીની કોઈ તકલીફ નથી. પણ હર વખતે સાવધાન રહેવાનું, જે વાત છે એ છે, મુદ્દાની વાત છે એટલી છે, પ્રત્યેક પ્રસંગમાં પ્રત્યેક કાળે ઉપદેશ સાંભળતા નહીં સાંભળતા, કોઈ શુભાશુભ કાર્યો ઉદય વખતે અંતરની સાવધાની છોડવાની નથી, એનું નામ ઉપયોગ છે. જ્ઞાન શબ્દનો બધો ઉપયોગ શબ્દ લીધો છે, ઉપયોગ એનું નામ છે. ઉપયોગ એક વિશેષ અર્થ સૂચવે છે, જ્ઞાનનો પર્યાય હોવા છતાં પણ એ વિશેષાર્થ એ સૂચવે છે કે એમાં સાવધાની પણ છે. હું પણ સાવધાન છું, હું જ્ઞાનમય, હું પણ હું જ્ઞાનમય છું એમ એમ ઉપયોગમાં છે, એ સાવધાની સૂચક છે. જ્ઞાનનો જે ધર્મ છે એમાં એક સાવધાન થવું એક ધર્મ છે, અને એ સમયસારને 38મી ગાથાની ટીકામાં આચાર્ય દેવે લીધો કે જેમ કે મુઠ્ઠીમાં રાખેલું સોનું ભૂલી ગયો છે અને એ સોનું શોધે છે ત્યારે એને ફાળ પડી છે કે આટલું સોનું હતું તો કંઈ ગયું, મારું સોનું કોઈ ઉતારી તો નહીં ગયું, કંઈ ખોવાઈ ગયું છે, જડતું નથી, માટે કોઈ લઈ તો નહીં ગયો. એને જ્યારે સોનું પોતાની મુઠ્ઠીમાં છે એમ ખબર પડે છે, ઉપયોગમાં આવે છે ત્યારે એટલું જાણવું થાય છે કે સાવધાની આવે છે, ત્યાં સમજો વાપરો છે આચાર્ય મહારાજે, કે મુઠ્ઠીમાં રાખેલું સોનું જ્યારે એને ખ્યાલમાં આવ્યું ત્યારે એ સાવધાન થયો. હું સમજો સમજો ઓરિજિનલ જોઈ લઈએ, સમજીને સાવધાન થયો એમ છે. જેમ કોઈ મુઠ્ઠીમાં રાખેલું સુવર્ણ ભૂલી ગયો હોય તે ફરી યાદ કરીને સુવર્ણને દેખે છે તે ન્યાય, એમ આત્મવિરક્ત ગુરુથી આત્માને સમજાવવામાં આવતા સમજીને સાવધાન થઈને હું પોતાના પરમેશ્વર આત્માને ભૂલી ગયો તો તેનું જાણીને તેનું સંધાન કરે, આ એક સાવધાની ઊભી થાય છે જાણવામાં અને સાવધાન થવામાં, સાથે સાથે એ સંભાળ લેવી, સાવધાની લેવી, એવા સરસ નિમિત્તો છે દેવગુરુ શાસ્ત્રમાં લઈએ તો. શાસ્ત્રમાં તો આત્માને ભૂલી ગયો છે એને સાવધાન થવાની શિક્ષા છે. જેમ મંદિરમાં જાઓ તો એ પ્રતિમા જ સાવધાન કરે છે કે જો તારું સ્વરૂપ આવું છે. અનંત સંવેદનમય હરિહંત દેવ છે તો અનંત સંવેદનમય પોતાનો સ્વભાવ સ્વરૂપ છે. સીધે સાવધાનીનો વિષય છે. એક એક જગ્યાએ રેડ એલર્ટ છે. કે છે ને બહુ ત્રાસવાદી હોય ત્યારે બહુ સાવધાન કરી નાખે. ચારે બાજુથી આઠે કર્મનો ઉદય છે, ઘેરો ઘાલે છે, એની સામે આ રેડ એલર્ટ છે. દેવગુરુ શાસ્ત્ર શ્રી ગુરુ સજીવન મૂર્તિ છે. શાસ્ત્ર પણ સાવધાન કરે છે, શિક્ષા આપીને. ભગવાન તો વગર બોલે પણ બહુ સાવધાની કરાવે છે. તમારા 10,000 રૂપિયા મૂકી દે અહીંયા તરફ ઠેકાણે કેમ મૂકે? 10,000 ને તો 10,000 જાય. અથવા સોનો મૂકે, દાગીનો મૂકી દે. આ તમારા ઉછીમાં લઈ ગયા હતા જરા પહેરવા માટે, આ તમારો હીરાનો દાગીનો કિંમતી ચીજ છે. એ મૂકે એટલે ઠેકાણે કેમ મૂકી દે? માત્ર જાણે છે કે આવી ગયો મારો દાગીનો, એટલું જાણ્યું એમ છે. સાવધાની આવે છે કે એને સંભાળતી રાખે. એમ જે પરિણામોથી પોતાની શાંતિનું ધન લૂંટાય છે, પોતાના ગુણ રત્નોની લૂંટ થાય છે, એની સામે સાવધાની તો આવી જ જોઈએ કે ના આવી જોઈએ? તારા ઉભા છે પાછા, તારે તો ફરે છે, હથિયાર લઈને ફરે છે. ઠીક, સાવધાની સંભાળવાની સાવધાની આવે તો કઈ નહીં. તો અવ્યાબાદ સ્વરૂપ છું, શાશ્વત છું ને અવ્યાબાદ સ્વરૂપ છું. હવે મેં મને સંભાળ્યો છે, મને હવે કોઈ ભય નથી. એમ નિર્ભય છું. એટલે આઠ પ્રકારના કર્મમાં જે કાંઈ ભવિષ્યના કર્મના ઉદયની અપેક્ષાવાળા પરિણામને અભિપ્રાય હોય, એમાં પ્રથમ અભિપ્રાયમાં ત્યાગ કરવો. શું? પછી પરિણામ આપોઆપ શાંત થશે. પણ પહેલો અભિપ્રાય છોડવો. મિથ્યાત્વમાં મુમુક્ષુ જીવને મિથ્યાત્વના સદભાવને લીધે એક એવો અભિપ્રાય હોય છે કે ભવિષ્યમાં મને આ લોકમાં કે પરલોકમાં ક્યાંય પ્રતિકૂળતા ન થાય એવા કર્મ હોય તો સારું, સંચિત કર્મ મારા એવા હોય તો સારું, નવા કર્મ પણ હું એવા જ બાંધું, સંચય કરું કે જેથી મને ક્યાંય દુઃખ પડે નહીં. એ અભિપ્રાય છોડવો. આ ગાથાથી એ અભિપ્રાય છોડવો. એક ક્ષણ પછીનો વિચાર કરવો નથી. અને જ્ઞાની કરતા નથી એટલે એક ક્ષણ પછીનો વિચાર કરવો નથી. નો પ્લાનિંગ. ઠીક, આ તો દીકરાને દીકરાને એના દીકરા સુધીનું પ્લાનિંગ કરે છે. એ કહે છે કે આવતીકાલનો તો વિચાર કરવો નથી, એક ક્ષણ પછીનો વિચાર કરવો નથી, હું મારા સન્માર્ગે બરાબર ચાલું છું. સંભાળીને સાવધાન થઈને મારા સન્માર્ગમાં હું વિચરું છું, ચાલું છું, મને એક ક્ષણ પછીની કોઈ ચિંતા નથી. ફાયરનો માર્ગ નથી, વીરનો માર્ગ છે. પણ એમ કરતા કઈક ઊંધું ચત્તું થઈ જાય તો, સંયોગોની સાવધાની છોડતા કઈ ઊંધું ચત્તું થઈ જાય તો, કે થઈ જાય તો પણ હું મારા સ્વરૂપને સંભાળીને બેઠો છું, હવે મને કઈ વાંધો નથી. એમના ઢગલા ઉપર બેઠેલો માણસ કેમ બેફિકર થઈ જાય છે? અનંત ગુણ રૂપનો ધન નથી, એ ધન નથી, આત્માની સંપત્તિ એનું ધન નથી. ઉપર બેસે તો હું નિર્ભય થઈ જાય એવું છે. પાઘડીની દુકાને છે, તૈયાર પાઘડી વેચે, આઠ પાઘડી વેચે, એક પાઘડી એક પૈસા નો નફો, આઠ પાઘડી બે આના મળે, રોજ નો ખર્ચો એને બે આના નો, પાંચ પાઘડી ખબર એટલે દુકાન બંધ કરીને કરે મસ્તીમાં. રોજ નો બે આના નો ખર્ચો આપડે હવા બે આના કમાવા નથી કે ચાર ચાર બૈરા છે, એલા મરી ગયા છે, ગમે તેમ શું એ વિલાસી જીવન હતું ભૂતકાળ, ઘણું વિલાસમય જીવન હતું, વિલાસના એના કાવ્ય વિલાસના બહુ ગર્ભિત ઘણું બધું કવિત્વ બહુ હતું, એની જિંદગી આખી એવી ફરતો જબરદસ્ત મારે માણસ મસ્ત થઈ ગયા. પછી એવા પરિસ્થિતિ આવી કે છ મહિના સુધી ખિસ્સામાં ખાવાના પૈસા ના મળે, શું ટંક નાઈ દે. પછી એમનો મિત્ર હતો સંસારનો, સંસારનો મિત્ર, પણ એના પ્રત્યે એને માન કંદો હતો, કંદો પકોડો વાળો ભજીયા વાળો, આપણે આપણે ગુજરાતી ભજીયા વાળો કહીએ, આ લોકો પકોડા પકોડા વાળો કહીએ, ભજીયા વેચે મારો મિત્ર છે, મારે ક્યાં ગણવાનો સવાલ છે કે મારો તો મિત્ર, મિત્રતા મિત્ર તારી બહુ સારી, એટલે ઓલા માગે બી નહીં, પૈસા ન આપે એ મારા માટે વધારે સારું છે, આપે તો એને ન ગમે. આપડી વચ્ચે પૈસા આપવાનો લેવા દેવાનો શું ખબર, તેને છ મહિના સુધી ભજીયા મફત ખાધા, છ મહિના પછી તમારે ચાલુ થઈ ગયો છે, એક દિવસ પૈસા લઈને આવ્યા કે ભાઈ છ મહિના ના તારા પૈસા, હું છ મહિના સુધી હતા નહીં એટલે આવતા નથી, નહીં તો આવતા હવે રહ્યું નહીં કે હાલતા થવા હાલતા આવે, નહોતા ના આવતા કે હતા ના આવતા આવે એ ક્યાં તારે જોવાનો સવાલ જ છે, એ મને શંકા નથી પડી ગઈ, એવા મસ્ત થાય. પણ એનો અર્થ શું થાય છે, એમાંથી તાત્પર્ય એ નીકળે છે, કાલની ચિંતા નથી. આ તો ભજીયાવાળો મિત્ર હતો, ન હોય તો પુરુષાર્થ વધે, એનો ઉપવાસ થાય તે દિવસે એને પુરુષાર્થ વધે, એને દ્વેષ ન થાય, દુઃખ ન થાય, અણગમો ન થાય, અકળામણ ન થાય, એવી તૈયારી લઈને બેઠા. નો કર્મમાં એક બીજો વિષય વેદનાનો છે, નો કર્મમાં હું નથી, ઉપયોગ નથી એટલે હું નથી, વેદનાનો વિષય છે, અને આ એક પ્રયોગ કરવા માટેનો બહુ સારો વિષય છે. એ જ વખતે પરમાણુની પર્યાયમાં જ્ઞાનનો અભાવ છે, વેદના જે પરમાણુની પર્યાય જ્ઞાનનું પરગ્ની છે કે જેમાં જ્ઞાન નથી, એવી રીતે અવલોકન કરવાનો પ્રયત્ન કરવો વેદ જ્ઞાનનો એક પ્રયત્ન. શરીર તે હું નથી, શરીરનું ખોખું ખાલી ખોખોમાં જ્ઞાન પિંડ અંદરમાં આત્મા જુદો છે, તદ્દન જુદો છે, એની વેદનાનો જ્ઞાતા માત્ર છે, બીજું કાંઈ નથી. એ પ્રયોગ સાધવો, એ પણ મૂળકર્મમાં હું નથી એ ભેદ જ્ઞાન આચાર્ય મહારાજ કરાવવા માંગે છે. આ ઉપયોગમાં કર્મ તેમજ મૂળકર્મ નથી, આવું અવિપરીત જ્ઞાન જ્યારે જીવને થાય છે, આવું અવિપરીત જ્ઞાન જીવને જ્યારે થાય છે એટલે ખરેખર એમાં એનો અનુભવ નથી થતો, ત્યારે એ ઉપયોગ સ્વરૂપ શુદ્ધાત્મા ઉપયોગ સિવાય અન્ય કોઈ પણ ભાવને કરતા નથી. જો અહીંયા અનુભવની વિશે કેમ લેવાય છે અવિપરીત જ્ઞાન થાય છે એટલે આવી અવિપરીત સમજણ થાય છે એમ નહી લેવું. શું નેત્રેન થાય આ સમજ? આપણને તો એ જ્ઞાન થાય છે, બરાબર થાય છે એ જ્ઞાન તો, પણ સમજણની વાત નથી અહીંયા. જયારે ખરેખર જ્ઞાન થાય ત્યારે તો એ ઉપયોગ સિવાય પોતે પોતાના ભાવને બીજા ભાવને કરે જ નહીં, એનો અકર્તા થઈ જાય, તે જ્ઞાતા થઈ જાય, કરતો નથી એટલે કે જ્ઞાતા રહે છે એ વખતે. અને અહીંયા આચાર્ય મહારાજે એક વિશેષ વાત કરી, ત્યારે તે મુમુક્ષુ આત્મા કે જ્ઞાની આત્મા બીજો ભાવ કરતો નથી એમ નથી કીધું, ત્યારે ઉપયોગ સ્વરૂપ શુદ્ધાત્મા તે ભાવ કરતો નથી એમ કહ્યું. જો એક એક શબ્દમાં રહસ્ય છે. મિત્ર એમ કે છે, મુમુક્ષુ આવો ભાવ કરતો નથી, ધર્માત્મા આવો ભાવ કરતો નથી, જ્ઞાની આવો ભાવ કરતો નથી, એવો શબ્દ પ્રયોગ નહીં કરવાને બદલે સંતુન આચાર્ય ઉપયોગ શુદ્ધાત્મા તેવો શબ્દ વાપરો છે. શું કે જો કેવો અવિપરીત જ્ઞાનનો પર્યાય ઉત્પન્ન કરે, વિપરીત જ્ઞાનનો અભાવ કરીને અવિપરીત જ્ઞાનનો પર્યાય ઉત્પન્ન કરે તો તે ઉપયોગ સ્વરૂપ શુદ્ધાત્મા હું છું એવો અનુભવ કરે છે. કેવો અનુભવ કરે છે? કે હું તો એક ઉપયોગ સ્વરૂપ શુદ્ધાત્મા છું. એટલે એ બધી થયો એ વખતે શુદ્ધાત્મા થયો હતો તો ખરો, પણ ઉપયોગમાં સંભાળીને થયો ખરેખર તો. અને એ વખતે ઉપયોગ સ્વરૂપ શુદ્ધાત્મા હોવાથી પોતાના ઉપયોગ સિવાય બીજા ભાવને કરતો નથી, જાણે છે અવશ્ય પણ કરતો નથી, અથવા કરું થતા ભાવને જાણતો કરું છું એવો અનુભવ કરતો નથી. ઉપયોગનો સ્વપ્ણે અનુભવ કરનાર એ વખતે ક્રોધાદી ભાવને હું કરું છું એવો અનુભવ કરતો નથી, થતો હોય તો અનુભવ કરતો નથી. કેમ કે આ તો ચાલતો પ્રયોગ છે ને, એટલે વ્યતીત થયેલા ભાવની વાત નથી. ઉપયોગ તો જે પ્રયોગ ચાલે છે એ તો ચાલતા પરિણમનમાં ચાલે છે, વર્તમાન પરિણમનમાં ચાલે છે, ચાલુ પરિણમનમાં ચાલે છે, ભવિષ્ય ભૂતકાળમાં થઈ ગયેલાનો કોઈ પ્રયોગ ન હોય, નથી ઉત્પન્ન થયા એવા ભવિષ્યનો કોઈ પ્રયોગ ન હોય, એટલે કરતો નથી અને હોય તો કરતો નથી એવો એક અનુભવ ઉત્પન્ન થાય છે, એને ભેદ જ્ઞાન કહેવામાં આવે છે. અકર્તાપણાનો અનુભવ થાય ત્યારે ચાલતા વિભાવોથી ભેદ જ્ઞાનનો પ્રયોગ વર્તી રહ્યો છે, થઈ રહ્યો છે, પરિણમન ચાલી રહ્યું છે, કે જેનું ફળ સંવર અને આત્મશુદ્ધિ અને પરંપરા એ મોક્ષ છે એમ નક્કી થાય. નહીતર માત્ર એ વિકલ્પને વિચાર છે કે જેનું ફળ ધારણા સિવાય કાંઈ નથી, અથવા જે કોઈ પરમાર્થે એનું કોઈ ફળ નથી, પરમાર્થે એનું કોઈ ફળ નથી. ગાથાર્થ અહીંયા પૂરો થાય છે, ગાથાર્થમાં આટલી વાતો લેવા જેવી છે. પછી ટીકાની અંદર તો આચાર્ય મહારાજ સિદ્ધાંત સાથે, સિદ્ધાંતના પ્રતિપાદન સાથે પ્રયોગનું સ્વરૂપ જ લેશે, અહીં તો સાક્ષાત પ્રયોગનું સ્વરૂપ જ લેવાના છે. એવી આ ગાથા બહુ સુંદર ગાથાઓ વિશેષ ચાલેલી છે.